આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીએ યુપીઆઈ સેવાની દાયકા લાંબી સફળતાની પ્રશંસા કરી. સરહદ પર શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા અજીત ડોભાલ અને ચીનના ઉપરાષ્ટ્રપતિ વચ્ચે ચર્ચા. કેન્દ્ર સરકારે વેરામુક્ત આયાતી કાચી ખાંડના પ્રોસેસિંગ અને વેચાણ માટેની સમયમર્યાદામાં સુધારો કર્યો. રોકાણ અને વ્યાવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાપાનના અગ્રણી ઉદ્યોગ જૂથોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી. અમેરિકાના ઈરાન સામે આર્થિક પ્રતિબંધો. ઈરાને કહ્યું 2 વર્ષ સુધી પ્રતિબંધોનો સામનો કરવાની યોજના. અને કોલંબો ટેસ્ટમાં ભારતના 503 રનના જુમલાને પહોંચવા માટે શ્રીલંકાનો સંઘર્ષ. સમાચાર વિગતવાર. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈ સેવાને આજે 10 વર્ષ પૂર્ણ થયા. વર્ષ 2016માં આજના દિવસે આ સેવા શરૂ કરાઈ હતી. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ ડિજિટલ વિભાજનને દૂર કરીને નાણાકીય સમાવેશને આગળ વધારીને અને ડિજિટલ નાણાકીય સેવાઓની એક્સેસને વિસ્તૃત કરીને યુપીઆઈએ દેશભરમાં વ્યક્તિઓ અને સમુદાયોને સશક્ત બનાવ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
यूपीआई भारत में डिजिटल भुगतान का सबसे महत्वपूर्ण माध्यम बन चुका है और यह लोगों को बैंकिंग एवं वित्तीय सेवाओं से जोड़ने में अहम भूमिका निभा रहा है. महज 10 वर्षों में यूपीआई ने भारत में डिजिटल भुगतान के तरीकों को पूरी तरह से बदल दिया है. इसके माध्यम से लेनदेन त्वरित, सरल और अधिक सुलभ हो गया है. यूपीआई की बड़े पैमाने पर तेज और भरोसेमंद सेवा को पूरी दुनिया में सराहा गया है, जिसके कारण आज यूपीआई प्रणाली को 11 देशों ने अपनाया है. इनमें फ्रांस, सिंगापुर, यूएई, श्रीलंका, भूटान और मॉरिशस जैसे देश शामिल हैं. आज दुनिया में होने वाले हर 2 रियल टाइम डिजिटल भुगतान लेन देन में से लगभग 1 भारत में होता है. दुनिया भर में होने वाले डिजिटल भुगतान लेन देन में यूपीआई की हिस्सेदारी लगभग 49% है. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસની યુપીઆઈ સેવાની દાયકા લાંબી સફળતાની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ યુપીઆઈને ભારતની ડિજિટલ ચૂકવણી યાત્રામાં એક મહત્વપૂર્ણ સફળતા તરીકે ચિહ્નિત કર્યું. દેશવાસીઓને તેમના યુપીઆઈ અનુભવ રજૂ કરવા અપીલ કરતા તેમણે જણાવ્યું કે યુપીઆઈનો વ્યાપક વિસ્તાર અને પહોંચ એવી બાબત છે જેના પર દરેક ભારતીયને ગર્વ થવો જોઈએ. ગૃહમંત્રી અમિત શાહે પણ યુપીઆઈના 10 વર્ષ થવા અંગે તેને વિશ્વની સૌથી મોટી રીઅલ ટાઇમ ચૂકવણી પ્રણાલી ગણાવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ભારત ચીન સરહદ પ્રશ્ન પર વિશેષ પ્રતિનિધિ અજીત ડોભાલે આજે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં બેઇજિંગ ખાતેના ભારતીય દૂતાવાસે જણાવ્યું કે આજે 25મા રાઉન્ડના ખાસ પ્રતિનિધિઓની વાટાઘાટો પહેલા બંને પક્ષોએ સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહને મજબૂત કરવા અંગે ચર્ચા કરી. તેમણે બંને દેશોના નેતાઓ વચ્ચે થયેલી સર્વસંમતિ અનુસાર આર્થિક, રાજકીય અને બહુપક્ષીય મંચ પર દ્વિપક્ષીય સંબંધોને સુધારવા માટે વધુ ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકારે વેરામુક્ત આયાતી કાચી ખાંડના પ્રોસેસિંગ અને વેચાણ માટેની સમયમર્યાદામાં સુધારો કર્યો. આયાતકારો પાસે હવે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કર્યાની તારીખથી મહત્તમ 2 મહિનાનો સમય હશે, જેમાં તેમણે કાચી ખાંડને રિફાઇન્ડ ખાંડમાં રૂપાંતરિત કરીને સ્થાનિક બજારમાં વેચવી પડશે. વિદેશ વેપાર મહાનિદેશાલયે ઓગસ્ટની શરૂઆતમાં સૂચિત નિયમોમાં સુધારો કર્યો છે, જેનાથી ટેરિફ રેટ ક્વોટા યોજના હેઠળ 10 લાખ ટન કાચી ખાંડની આયાત કરવાની મંજૂરી મળી હતી. અગાઉ આ યોજના હેઠળ આયાત કરાયેલી કાચી ખાંડને 31મી ઓક્ટોબર સુધીમાં રિફાઇન્ડ ખાંડમાં પ્રોસેસ કરીને સ્થાનિક બજારમાં વેચવાની હતી. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ સંસદમાં વારંવાર વિક્ષેપ પાડવા બદલ વિપક્ષોની ટીકા કરતા કહ્યું કે બંધારણ તેમને પ્રશ્ન પૂછવાનો, વિરોધ કરવાનો અને મતદાન કરવાનો અધિકાર આપે છે, પરંતુ તેમને સંસદમાં વિક્ષેપ પાડવાની મંજૂરી આપતું નથી. એક અંગ્રેજી દૈનિકમાં લખેલા લેખમાં શ્રી રિજિજુએ કહ્યું કે સંસદ ભારતના લોકોની છે, રાજકીય પક્ષોની નહીં. તેમણે મુખ્ય કાયદાઓ પર ચર્ચા સહિત સરકારના જોડાણના ઉદાહરણો અંગે પણ જણાવ્યું. આ સાથે તેમણે વિપક્ષી નેતાઓ પર માળખાગત ચર્ચા માટે વાસ્તવિક પ્રસ્તાવને નકારવાનો આરોપ મૂક્યો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે જાપાનના અગ્રણી નાણાકીય અને રોકાણ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી. આ ચર્ચાઓ મૂડીપ્રવાહ અને રોકાણ ભાગીદારીને મજબૂત બનાવવા અને ભારતની વિકાસયાત્રામાં જાપાનની ભાગીદારી વધારવા પર કેન્દ્રિત હતી. મિત્સુબિશી યુએફજે ફાઇનાન્શિયલ ગ્રુપ, ડેવલપમેન્ટ ઓફ બેંક ઓફ જાપાન, મિઝુહો, મોર્ગન સ્ટેનલી, નોમુરા અને નિપ્પોન લાઇફના વરિષ્ઠ પ્રતિનિધિઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભારતની આર્થિક સંભાવના યોજનાઓ, ઉભરતી રોકાણ તકો અને જાપાની સંસ્થાકીય રોકાણને વધુ સરળ બનાવવા માટે મંતવ્યોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે દિલ્હીમાં બ્રિટિશ વર્જિન ટાપુઓના પ્રીમિયર અને નાણામંત્રી નતાલિયો ડી વિટલી સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ નાણાકીય સેવાઓ, ડિજિટલ પરિવર્તન, રોકાણ, પ્રમોશન અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં સહયોગ માટેની શક્યતાઓ પર ચર્ચા કરી હતી.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
કેન્દ્રએ પશ્ચિમ બંગાળ સરકારને નાગરિકતા સુધારા કાયદા CAA હેઠળ સુનાવણી હાથ ધરવા અને પાત્ર અરજદારોને નાગરિકતા પ્રમાણપત્રો આપવાનો અધિકાર આપ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ સંદર્ભમાં ગેઝેટ સૂચના બહાર પાડી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 2,30,000 અરજદારોમાંથી 23,000 લોકોને પાત્ર ગણવામાં આવ્યા છે અને તેમને નાગરિકતા પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પડતર અરજીઓ પર ઝડપથી પ્રક્રિયા કરાશે અને પ્રમાણપત્રો સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સોંપવામાં આવશે. મુખ્યમંત્રીએ ધાર્મિક અત્યાચારના કારણે બાંગ્લાદેશથી ભાગી ગયેલા લોકોને CAA હેઠળ નાગરિકતા માટે અરજી કરવા વિનંતી કરી છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ઈરાન સામે એક મોટી આર્થિક ઝુંબેશની જાહેરાત કરી છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે જે લોકો ઈરાન સાથે જોડાશે તેમને પણ પરિણામ ભોગવવા પડશે. અમેરિકાએ તેના આર્થિક બહિષ્કાર અભિયાનના ભાગરૂપે ઈરાનની લશ્કરી પ્રવૃત્તિઓ, પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ વેપાર સાથે કથિત જોડાણો બદલ લગભગ 60 સંસ્થાઓ, વ્યક્તિઓ અને જહાજો પર પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકન વિદેશ વિભાગના જણાવ્યા મુજબ આ પગલાંનો હેતુ એવા વ્યક્તિઓ અને સંસ્થાઓને ખુલ્લા પાડવાનો છે જે અમેરિકન દળો અને સાથીઓ પર હુમલા કરે છે અને ઈરાની શાસન દ્વારા તેના પડોશીઓ પર હુમલો કરવા, આતંકવાદને ટેકો આપવા અને વૈશ્વિક અર્થતંત્રને બંધક બનાવવા માટે ઉપયોગમાં લેવાતી આવકને મર્યાદિત કરવાનો છે. દરમિયાન ઈરાને કહ્યું છે કે તેની પાસે વિસ્તૃત અમેરિકન પ્રતિબંધોનો સામનો કરવા માટે 2 વર્ષની યોજના છે. ઈરાનના અર્થતંત્ર મંત્રીએ કહ્યું કે તેમનો દેશ આ પગલાં માટે તૈયાર છે અને તેની પાસે જવાબ આપવાના સાધનો છે. ઈરાને ચેતવણી આપી છે કે તે આ પ્રદેશમાંથી તેલ નિકાસ અટકાવી શકે છે અને વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે એક મહત્વપૂર્ણ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગને પ્રતિબંધિત કરી શકે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી કોલંબો ટેસ્ટમાં ભારતના 503 રનના જુમલાને પહોંચી વળવા શ્રીલંકા સંઘર્ષ કરી રહ્યું છે. ગઈકાલના 2 વિકેટે 8 રનથી આગળ રમતા શ્રીલંકાની 4થી વિકેટ માટે સૂર્યા બંડારા અને મેન્ડિસ વચ્ચે 87 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. જો કે મેન્ડિસને 32 રન પર પ્રસિદ્ધ કૃષ્ણાએ આઉટ કર્યો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે શ્રીલંકાએ 4 વિકેટ ગુમાવીને 130 રન કર્યા હતા. આજે રમતનો 3જો દિવસ છે. આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો સામાન્ય ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 130 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 60થી વધુ પોઈન્ટ ઘટીને કારોબાર કરી રહ્યો છે. ક્ષેત્રીય મોરચે મેટલ, આઈટી અને ઓટો સૌથી વધુ ઘટ્યા હતા, જ્યારે ટેલિકોમ્યુનિકેશન, PSU બેંક અને મીડિયાના શેરોમાં તેજી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીએ UPI સેવાની દાયકા લાંબી સફળતાની પ્રશંસા કરી. સરહદ પર શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા અજીત ડોભાલ અને ચીનના ઉપરાષ્ટ્રપતિ વચ્ચે ચર્ચા. કેન્દ્ર સરકારે વેરામુક્ત આયાતી કાચી ખાંડના પ્રોસેસિંગ અને વેચાણ માટેની સમયમર્યાદામાં સુધારો કર્યો. રોકાણ અને વ્યાવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાપાનના અગ્રણી ઉદ્યોગ જૂથોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી. અમેરિકાના ઈરાન સામે આર્થિક પ્રતિબંધો. ઈરાને કહ્યું 2 વર્ષ સુધી પ્રતિબંધોનો સામનો કરવાની યોજના. અને કોલંબો ટેસ્ટમાં ભારતના 503 રનના જુમલાને પહોંચવા માટે શ્રીલંકાનો સંઘર્ષ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.